महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
मध्य राजचंद्र वचनामृत आंख 320 मुंबई महासु 13 बुधवार 1948 जीवनवी पुग्गली नैव पुग्गल कदा पुग्गला धार नहीं तास रंगी परतणो ईश नहीं अपर ऐश्वर्यता वस्तु धर्मे कदा न प्रसंगी सुमतीनाथ स्वामी नुस्तवन देवचंद्र जी महाराज नो प्रणाम पहुँचे। स्तवननी एक गाथा मूकी अने कृपाणु देवे पत्र पूरो कर्यो छे। पत्रांक 321 मुंबई महाबद बीज रविवार 1948 अत्यंत उदास परिणामे रहेलू एवं जे चैतन्य तेने ज्ञानी प्रवृत्ति में छता तेवुज राखे छे। तो पण कहिए छीए माया दुस्तर छे, दुरंत छे, क्षणवार पण समय एक पण एने आत्माने विषे स्थापन करवा योग्य नथी। एवी तीव्र दशा आवीए अत्यंत उदास परिणाम उत्पन्न थाय छे अने तेवा उदास परिणामनी जे प्रवर्तना गृहस्थपणा सहितनी ते अबंध परिणामी कहेवा योग्य छे। जे बोध स्वरूपे स्थित छे ते एम कठिनताथी वर्ती शके छे कारण के तेनी विकटता परम छे। पूज्य अंबालाल भाई ऊपर कृपाणु देवे आ पत्र लख्यो छे। ज्ञानीनी व्यवहारमां छता जे प्रवृत्ति छे ए प्रवृत्ति समये એનું ચૈતન્ય પરિણામ કેવું હોય છે અને એક બીજી જબરજસ્ત વાત અબંધ પરિણામી કોણ કહેવાય, અબંધ પરિણામી ક્યારે હોય, અબંધ પરિણામ એટલે શું? આ જીવ સદા સદૈવ બંધ પરિણામી છે, બંધ વૃત્તિઓ છે અને બંધ વૃત્તિઓની અંદર આપણી પ્રવૃત્તિ પણ બંધરૂપની છે એને આપણે તત્વની દ્રષ્ટિએ આશ્રવ ભાવ કહીએ છીએ। સતત બંધ ભાવમાં રહેવું તે આશ્રવ ભાવ છે અને અબંધ ભાવની અંદર રહેવું તે સંવર ભાવ છે। અહીંયા બહુ સરસ રીતે એ અબંધ પરિણામી જીવની અવસ્થા કેવી હોય, કેવી રીતે રહી શકે, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે। ચૈતન્યની અવસ્થા કેવી છે? અત્યંત ઉદાસ, સંસાર પ્રત્યેની ઉદાસીનતા। જ્યારે સંસાર પ્રત્યેનો વિરક્તિ ભાવ આવે ત્યારે જીવની સંસાર પ્રત્યેની ઉદાસીનતા, ન રાગ ન દ્વેષ, સંસારના સંગ પ્રસંગની અંદર ન રતિ ન અરતિ, એને ન પ્રીતિભાવ ન અપ્રીતિભાવ, ન ગમો ન અણગમો, આવો જે ભાવ છે એને ઉદાસીન ભાવ કહ્યો છે। એમાં રાગની માત્રા નહીં, દ્વેષની પણ ન હોવી જોઈએ। એવી જે અવસ્થા છે એને ઉદાસીનતા કહી છે। અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, આ સુખની સહેલી છે આ ઉદાસીનતા। એક જબરજસ્ત શબ્દ, આપણે ત્યાં ઉદાસીનતા એટલે ગમગીન, બિચાડું બનીને બાંપ રાખડું એવી અવસ્થા ઉદાસીનતાની અહીંયા વિવક્ષિત નથી। જે ઉદાસીનતા દ્વારા જ્ઞાનીને જે કહેવું છે તે ઉદાસીનતા એવી છે કે સમભાવપૂર્ણ છે, જે અવસ્થા છે ચૈતન્ય પરમ ઉદાસીન છે સંસાર તરફ, પરમ ઉદાસીનતા છે, લેશ માત્ર પણ એને આ સંસાર પ્રત્યે આત્મભાવે કરીને પ્રીતિનું કોઈ કારણ રહ્યું નથી. આવી નિર્લેપ ભાવથી જે ચૈતન્યની અવસ્થા છે તે અવસ્થામાં જ્ઞાનીઓ પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. પ્રવૃત્તિ છે એ બાહ્ય છે, પ્રવૃત્તિ છે એ વ્યવહારની છે, પ્રવૃત્તિ છે તે સંસારની છે. આવી પ્રવૃત્તિમાં રહેવા છતાં જ્ઞાનીઓ પોતાનું ચૈતન્ય જે પરમ ઉદાસીન છે એને એવું જ રાખે છે, પોતાના ચૈતન્યને એવું જ રાખે છે. પ્રવૃત્તિની અંદર જ્યાં સુધી જીવ જોડાય નહીં ત્યાં સુધી આપણે માનીએ છીએ કે પ્રવૃત્તિ થાય નહીં. આપણે તો અંદર જોડાવવું જોઈએ. અજ્ઞાની જીવ પ્રવૃત્તિની અંદર પોતાના ચૈતન્યને જે ઉદય ભાવ છે તે મય કરે છે, એના ચૈતન્યને ચૈતન્યના સ્વરૂપમાં નથી રાખતા પણ ઉદય સ્વરૂપની અંદર પલટાવી નાખે છે, એનું પર્યાયાંતર થાય છે, એનું રૂપાંતર થાય છે. કેવું? જેવો ઉદય આવ્યો તદ્રુપ ભાવ કરી નાખે, એને જ્ઞાનીઓએ ઔદયિક ભાવ કહ્યો છે. ઔદયિક ભાવ આત્માનો એટલે જેવો ઉદય આવ્યો તથારૂપ બની જવું, તન્મય થઈ જવું, એકરૂપતા માનવી, અને જેવી ઉદયની સ્થિતિ છે એ જ પોતે છે એવી આવી અભેદ એકતા એની સાથે કરવી, પુદ્ગલ સાથે, જડ કર્મના ઉદય સાથે. એનાથી પોતાને જરાય છૂટો ન પાડે, તન્મય થવું તે, તદાકાર થવું તે. અજ્ઞાની પોતાના ચૈતન્યને ઉદય અનુસાર પલટાવે છે, જ્ઞાની પોતાના પરમ ઉદાસ ચૈતન્યને પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે, તેવું જ રાખે છે, જેવું ઉદાસીન છે તેવું જ. અજ્ઞાની જેવું જુદા જુદા પ્રકારના સંગ પ્રસંગો આવે, શુભ અશુભના ઉદયો આવે, ગમતી અણગમતી પરિસ્થિતિઓનું સર્જન થાય, એ સમયે આ જીવ તદ્રુપ થાય, એનો ઉપયોગ, એનું ચૈતન્ય તદ્રુપ તદાકાર થાય, કર્મના ઉદયની અંદર ઓતપ્રોત થાય, એકરૂપ થાય, અને એને કારણે થઈને ઔદયિક ભાવમાં રહેલો જીવ એ કષાય ભાવમાં હોવાને કારણે બંધ ભાવની અંદર આવી જાય છે. એનું પરિણામ એ બંધ ભાવનું પરિણામ છે. હવે જેવો ઉદય એવી જ પ્રકારના ઉત્કૃષ્ટ ભાવે કરીને, અને કદાચ બને તો જેમ જ્ઞાની પોતાના ચૈતન્યને એવું જ રાખે છે એમ જ્ઞાની પોતાના ચૈતન્યને ઉદયમાં હવાયું કરે છે. આપણે જે વ્યવહારમાં કરીએ ને, વ્યવહારમાં આપણે શું કરીએ કે કંઈ કોઈ આપ્યું હોય તો જરા વધારે કરીને કરીએ, એમ ઉદય આવ્યો હોય 15ની અને આ એમાં ઉદયમાં ઓતપ્રોત થાય ત્યારે કેવું થાય? 17ની. ઉદય 8ની હોય અને આનું ઓતપ્રોત થાય ત્યારે કેવું બને? 17ની. ઓહો, એવો ઘેરો થઈ જાય તમે આવ્યા, ઓહો એવો રાગ બાપ, ઉદય જરાક આવ્યો છે તારે એનો સંયોગ થયો છે, એમાં તું ઊંધો શું પડી જાશ? આ હા હા, તમારા ઘરે પ્રસંગી મારા જ ઘરનો છે ને, હવે બેવકૂફ થામાં ને. જ્ઞાની કે છે, ભાઈ જેટલો સંસારમાં જવાનો યોગ બને એટલી જ મર્યાદા રાખને, જેટલો ઉદય છે એટલું, બીજું કાંઈ ન કરતું, બીજું કાંઈ ન થઈ શકે તો જેટલી આવશ્યકતા છે, જેટલું કમ્પલ્શન છે એટલું જ કરને, અધિક શું કામ પણ આમ તો ઘેલો જાશ. ક્યાં જ્ઞાની અને ક્યાં અજ્ઞાની, આઠાની બંધ ભાવના ઉદયમાં હત્તરાની ઊંધો ઘોળ થાય, આ અજ્ઞાની. અને સત્તરાની ઉદય આવે તો શૂન્ય ભાવે પ્રવર્તન કરે એ જ્ઞાની. ઉદય એવો કઠિન હોય, વિષમ ભાવના સંયોગો ઉદયમાં આવ્યા છતાં જે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે એવા જ્ઞાનીઓના અગાધ સંયમને નમસ્કાર, કૃપાળુ દેવ લખે. એને વિષમ ભાવના ઉદય છે, જબરજસ્ત. કૃપાળુ દેવ લખે છે કે ઉદય તો એવો આવ્યો છે વ્યવહાર પ્રપંચનો કે ધળ ઉપર સ્થિર રહેવું દુષ્કર છે, માથું રહેવું સલામત રહેવું. એ સમયે પણ ચારે તરફ ઉપાધિની જ્વાલાઓ સળગી રહી છે, એ સમયે અંતરમાં સમાધિ છે. અંતરમાં સમાધિ છે. આપણે તો આજુબાજુ જ્વાલા ન સળગે, તણખો થાય તો હોય માં મરી ગયો, મારા જેવું દુઃખ તો કોઈને નથી ને, હું તો આમ થઈ ગયો ને, મારે તો આમ થઈ ગયું ને. ઉદય આવ્યો છે એક તણખાનો અને એમાં એ બંધ ભાવ એનો થયો છે એ જ્વાલાનો. બધી જ પરિસ્થિતિને સમજવી પડશે. કેમ સંસાર અનંત ગણો બંધાય છે? આ જીવ સંસારમાંથી કર્મોને ભોગવવા છતાં કેમ છૂટો થતો નથી? તો કે એક છોડવા જતા અનેકનો બંધ કરે છે, એવો એનો સ્વભાવ થઈ ગયો છે. જો એમને એમ શાંત ભાવે જે આવ્યા હોય વેદી લઈએ તો શક્યતા છે કે જેટલા વૈદા એટલા ન બંધાય, ભલે થોડા બંધાય કદાચ પોતાની સ્થિતિ ન હોય તો, જેટલા વૈદા માનો કે એક કર્મ વહી દઉં તો સામે એક બંધાણો, હિસાબ તો બરોબર રાખવો ને. તો બનવું જોઈએ એવું કે ચાર ભોગવે ત્યારે એકાદ બંધાય કદાચ. અહીંયા થાય છે શું? ગણિત ઊંધું પડે છે. જ્ઞાની અનંત ભોગવે છે, એકેય બાંધતો નથી. આ એક ભોગવે છે અને કેટલા બાંધે છે? અનંત. અનંતાનુબંધી સંસારનું સ્વરૂપ શું? આટલા પુણ્ય કરેલો જીવ હળુકર્મી છે એટલે મનુષ્ય પર્યાયમાં આવ્યો. મનુષ્ય પર્યાયમાં આવ્યા પછી આવો વિચારશીલતા સંઘનીપણું એને પ્રાપ્ત થયું અને છતાં જીવ નરક નિગોદમાં કેમ જાય? હવે તો એને ભોગવવાની અંદર એની પાસે સંઘનીપણું છે, વિચાર છે, કંઈ વાંધો નહીં, કર્મ ભોગવ. એવા ભોગવે છે કે દુર્ગતિના બંધો બંધાયા જ કરે છે, અનંત સંસારનો અનુબંધ થયા જ કરે છે. કારણ એક જ, ઉદય સાથે ક્યારેક ઓતપ્રોત અને ક્યારેક અધિક ઓતપ્રોત. અને જ્ઞાની ઉદય સાથે ઉદયમાં અપેક્ષિતમાં પણ એટલા એનું ચૈતન્ય જોડાતું નથી. ત્રણેય અવસ્થાનો ખ્યાલ રાખવો. જ્ઞાનીની અવસ્થામાં પ્રવૃત્તિમાં છતાં જ્ઞાની પોતાના ચૈતન્યને તેવું જ રાખે છે. એનું ચૈતન્યનું સ્વરૂપ શું છે? પરમ ઉદાસીન, એવું જ રાખે છે. જગતના જીવો એના ચૈતન્યના બે પ્રકાર થાય છે. જેવો ઉદય આવે છે તેવો જોડાય છે અને બીજું ઉદય આવે એમાં અધિક ભાવે જોડાય છે. અને એ ઉદય ભાવમાં જોડાય છે એની સાથે એનો બંધ ભાવ હોય છે. તો કહે છે કે આવું થાય છે તે સમયે સંસારનું સ્વરૂપ સમજાવતા કૃપાળુ દેવ કહે છે કે તો પણ કહીએ છીએ આ જ્ઞાનીને પણ આવું પોતાના ચૈતન્યને આવું ઉદાસ પરિણામે જેવું છે તેવું રાખે છે, છતાં પણ એને માટે પણ જ્ઞાનીઓએ લાલ બત્તી ધરી છે કે માયા દુસ્તર છે, દુરંત છે. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. માયાનું સ્વરૂપ કેવું છે? છેતરામણું છે, બહુ કઠિન છે, ઘણું દુષ્કર છે. એને સમજાવવું, એને ઓળખાવવું. માયાનું સ્વરૂપનું એક શબ્દ પ્રયોગ જ્ઞાનીએ કહ્યું છે, ભ્રાંતિ. આપણને એ જેવું છે તેવું ન સમજાય પણ એથી વિપરીત સમજાય. ઉદાહરણ જ્ઞાનીઓ આપે કે જેમ દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય, દોરડીમાં સર્પની ભ્રાંતિ, છીપમાં રૂપું ચાંદી એની ભ્રાંતિ થાય, જળ હોય ત્યાં સ્થળની ભ્રાંતિ થાય અને સ્થળ હોય ત્યાં જળની ભ્રાંતિ થાય. આવા ઉદાહરણો છે બધા. પણ વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું ન સમજાય પણ વિપરીત સમજાય એ ભ્રાંતિ, એ ભ્રાંતિ આ માયાનું સ્વરૂપ છે. અને જીવ માયાના આવરણે મૂઢ થયો છે. કારણ કે સમજતો નથી, સમજે છે વિપરીત અને માને છે શું, હું જે સમજું છું એ જ સાચું છે, હું જે સમજું છું એ યથાર્થ જ સમજું છું, મારી જે સમજણ છે એ બિલકુલ સાચી છે, સામેવાળાને કોઈને ખબર પડતી નથી. આ જબરજસ્ત ભ્રાંતિ. જ્ઞાની કહે છે આવા જ્ઞાની પુરુષ માટે પણ શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે કે માયા દુસ્તર છે, દુરંત છે, એ સહેજે જાય એમ નથી, એનો અંત લાવવો બહુ કઠિન છે. દુઃખે કરીને જેનો અંત આવે એનું નામ માયા છે. દુઃખે કરીને જેનો અંત આવે, ક્ષણવાર પણ, સમય એક પણ, ક્ષણ પછી સમય શબ્દ વાપરો છે, ક્ષણને તો આપણે હજુ કદાચ સમજી શકીએ સેકન્ડ, પણ સેકન્ડની ભાગની અંદર જ્ઞાનીઓએ સમય શબ્દ મૂક્યો છે. જૈન દર્શનમાં આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. આટલું કાળનું સૂક્ષ્મ સ્વરૂપ જે માત્ર કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાં એના ઉપયોગમાં જ પકડાય, આ કાળનું સ્વરૂપ એ સમય, જ્ઞાની કહે છે આવા સમય માત્રમાં પણ આત્માને વિશે આ માયાને સ્થાપન કરવા યોગ્ય નથી. અને સંસાર છે એ માયાનું સ્વરૂપ છે. જગદગુરુ શંકરાચાર્યજીએ કહ્યું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. વેદાંતમાં જગતને માયા કીધી. માયા એટલે જે સ્વરૂપ દેખાય છે, આપણને જે લાગે છે એ ભ્રાંતિ છે, એનું મૂળ સ્વરૂપ જુદું છે. સમય સમયે પલટાતું, સમય સમયે બદલાતું, સમય સમયે આપણને છેતરતું, સમય સમયે દ્રષ્ટિભેદ કરતું, એવું સ્વરૂપ જે માયાનું છે, ક્ષણવારની અંદર જીવને ચલિત કરી દે, ખોટું સમજાય અને એવું સમજાય કે હું સમજું છું એ સાચું છે, આવો ભ્રાંતિનો ભ્રમ થાય. જીવને ભ્રાંતિ છેદવી બહુ આકરી છે. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથામાં એટલા જ માટે કહ્યું
આત્મભ્રાંતિ સમરોગને સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન.
મોટામાં મોટી ભ્રાંતિ આ જીવને હોય તો જગતના અનેક સ્વરૂપની અંદરમાં આ એક સ્વરૂપ એ પોતાના આત્માનું સ્વરૂપ છે. આ આત્માનું સ્વરૂપ આ રૂપી નથી, આ મૂર્તિમંત નથી, આને કોઈ રસ ગંધ સ્પર્શ વર્ણ છે નહીં. આનું સ્વરૂપ તદ્દન આ પ્રકારનું ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિય ગોચર નથી. એવા આત્માના સ્વરૂપને આ જીવ ઘણી વાર એમ સમજે છે કે મને આત્મા ખબર છે, હું કોણ છું હું જાણું છું. દેહાધ્યાસ ને દેહ તે હું આત્મા છું, દેહ એ જ મારું સ્વરૂપ છે, દેહ એ જ મારું જીવિતવ્ય છે, દેહ એ જ મારું અસ્તિત્વ છે. જે જે આત્માના ગુણો મૂક્યા છે તે ગુણોને દેહમાં આરોપિત કરીને આ જીવ એવો ભ્રાંતિમાં ઘસડાઈ જાય છે કે દેહના સુખને એ પોતાનું આત્મસુખ માને છે. આ જબરજસ્ત ભ્રાંતિના સ્વરૂપની અંદર જ્ઞાનીઓ કહે છે કે આવા ભ્રાંતિના સ્વરૂપથી છૂટવું બહુ આકરું છે. સદગુરુ જ્યાં સુધી દ્રષ્ટિ સંપન્ન ન કરાવે ત્યાં સુધી આવું સ્વરૂપ જીવને ભાસવું એ દુર્લભ છે, અને વિચાર ચક્ષુ વિના ચર્મ ચક્ષુથી પોતાનું સ્વરૂપ ક્યારેય પકડાશે નહીં. ઔષધ વિચાર ધ્યાન, આ વિચાર ચક્ષુ જીવની અંદર સ્થાપિત થવા એ જરૂરી છે. કે છે એક સમય પણ આત્માના વિશે આ માયાનું સ્વરૂપ સ્થાપિત કરવા, સ્થાપન કરવા યોગ્ય નથી. શબ્દ મુખ્ય છે સમય. સમયનું સ્વરૂપ કેટલું બધું મહત્વનું છે. જૈન દર્શનમાં કહ્યું છે અહો ઉપયોગમય આત્મા સમયે સમયે ઉપયોગવંત છે. દર્શન ગુણ અને જ્ઞાન ગુણ સમય સમય એનો ચાલે છે, પરંતુ એની આત્મતત્વની જાગૃતિના અભાવે, માયાના કારણે, ભ્રાંતિના કારણે આ જીવ પ્રમાદની અંદર આખું જીવન એનું વહ્યું જાય છે. એક સમયનો પ્રમાદ થાય અને પોતાના સ્વરૂપ ભાનથી ચલિત થાય તો બાજી હારી જાય. એટલે ભગવાન મહાવીર ચાર જ્ઞાનના ધણી એવા ગણધર ગૌતમને કહે છે, સમયમ માં પમાયે ગોયમ. હે ગૌતમ, તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર, કારણ આ માયા દુસ્તર છે, દુરંત છે. એક સમય પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવીએ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. આ તીવ્ર દશા, તીવ્ર જ્ઞાન દશા છે. આ 572 ના પત્રમાં આ તીવ્ર જ્ઞાન દશાનો ઉલ્લેખ આવશે. આવી તીવ્ર જ્ઞાન દશા એક સમય પણ માયાનું આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી એવી જાગૃતિ જીવને વર્તતી હોય, પ્રવૃત્તિમાં છતાં પણ પોતાના ચૈતન્યને એનાથી નિરાળું રાખે, પર રાખે, ઉદાસીન રાખે અને એ પ્રવૃત્તિની અંદર ભળે નહીં, ભાવથી ન ભળે. દ્રવ્યથી તો પ્રવૃત્તિ થયા કરે, પ્રવૃત્તિ થશે, કર્મનો ઉદય છે તે પ્રકારે પ્રવૃત્તિ થશે. પણ થતી પ્રવૃત્તિ દેહધર્મની પ્રવૃત્તિ હશે, અન્ય ધર્મની પણ હશે. એ બધી હોવા છતાં એનું ચૈતન્ય એમાં ભળશે નહીં, પોતાના ઉદાસ પરિણામથી ઔદયિક પરિણામની અંદર આવશે નહીં. આ આત્માના જે 5 ભાવ છે એમાં ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ, એ બરોબર એનું કરીને પોતાના પરિણામમાં ચૈતન્ય જ્ઞાનીઓ કે છે એનું અત્યંત ઉદાસ પરિણામે રહેલું છે. અને એ પરિણામે રહેલું ચૈતન્ય એને જ્ઞાનીઓએ આજ્ઞા આપી છે, આવા મહાન પુરુષોને આવી દશામાં તીવ્ર જ્ઞાન દશા આવી એ પણ ઉપયોગની જાગૃતિ આગળના એક પાઠમાં આવશે, કે ત્યાં પણ સાવધાની રાખવાનું કહ્યું છે. એવી તીવ્ર દશા આવી અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અત્યંત ઉદાસ પરિણામ. સંસાર પ્રત્યેના આ તીવ્ર જ્ઞાન દશા, આ તીવ્ર મુમુક્ષુતાનું આ એક લક્ષણ છે, અત્યંત ઉદાસ પરિણામ. સંસારમાં ઉદયમાં રહેવા છતાં, વ્યવહારમાં રહેવા છતાં તીવ્ર ઉદાસ પરિણામ. શબ્દ આપણે બોલીએ છીએ પણ આપણને કંઈ ભાવ પકડાતા નથી, તીવ્ર ઉદાસ પરિણામ. કેવી ઉદાસીનતા હશે જગત પ્રત્યેની! પરમ કૃપાળુ દેવનું જીવન આ વિતરાગ દર્શનના જે જે તત્વો છે એનું જીવતું જાગતું સ્વરૂપ છે. કોઈ પણ તત્વને સમજવું હશે તો કૃપાળુ દેવના જીવનની કોઈ એક અવસ્થા એ તત્વને મૂર્તિમંત કરી દે. એમ કહે ઉદાસીનતા કેવી, તો લાખોના વેપાર કરનારો એમ કહે કે અમે તો આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. કેવી ઉદાસીનતા હશે, કેવી ઉદાસીનતા, કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. અરે, સંસારની પ્રવૃત્તિમાં રહેવું, સંસારના વ્યવહાર પ્રપંચમાં રહેવું, સંસારના સંગમાં રહેવું, સંસારના સંબંધમાં જીવવું, સંસારના સંયોગે રહેવું અને આપ એમ કહો કે અમે દેહધારી છીએ એ અમારે યાદ કરવું પડે. પ્રવૃત્તિ થતી હશે તો કેવી થાય છે, તો કે વેઠની જેમ અમે પ્રવૃત્તિ કરીએ છીએ. આપણે આગળનો પત્ર વાંચો. કોઈ પરિણામ ત્યાં જોડાતું નથી ચૈતન્યનું, એમાં કોઈ એને નથી, કોઈ ભાવ નથી આવતો. આખા જગતની અંદર જેને સોરવતું નથી, સાતું નથી, એનો શબ્દ સોરવતું નથી, કઈ સોરવે નહીં ભાઈ, ગમે તેવી સ્થિતિ હોય મિસફિટ છીએ અમે આ જગતની અંદર. હવે આ જગતનો ને અમારો કઈ મેળ પડતો નથી, એટલે લખ્યું છે કે આ જગતને ને જ્ઞાનીને મળતી પાણ પણ ના આવે, અને છતાં આ જ્ઞાની જગતમાં જ રહેતા હોય. આવા વ્યવહાર પ્રપંચમાં રહેનારો જ્ઞાની ત્યાં એને આ કહે છે એવું ઉદાસ તીવ્ર દશા. આવી તીવ્ર દશા છે આ મુક્તિની સમીપ જે જીવ છે એકાવતારીપણું કોને આવે, એકાવતારીપણું કેમ ઉપલબ્ધ થાય? ઘણીવાર ચર્ચામાં આપણે એવા ચડી જઈએ છીએ, કયા ગુણ સ્થાનકે એકાવતારીપણું હોય, પછી આ ચોપડા વાંચે ને તે ચોપડા વાંચે ને, એકેય ચોપડામાં લખ્યું નથી. કયા ગુણ સ્થાનકે એકાવતારીપણું સંભવે? અરે પછી એ ગુણ સ્થાનકના મેળ કરવા જાય જ્ઞાનીના જીવન સાથે, પાછું એનો કંઈ મેળ પડે નહીં, ક્યાંય પડવું નહીં ખટપટમાં, કોઈ આવા ભેદ ભાંગામાં પડવાની કંઈ જરૂર નથી. આ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના, તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના, પછી શબ્દ મૂક્યો છે ગ્રહસ્થપણા સહિત. ગ્રહસ્થપણા સહિત પ્રવર્તના, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. અનેક જગ્યાએ અનેક રૂપે તત્વના નિરૂપણ અને એના વિવેચન આવતા હોય, અને આવું અબંધ પરિણામ જીવને, અબંધ પરિણામી જીવ સંસારમાં ક્યારે બને? કે જે પરિણામનું પરિણામ શું હોય? મુક્તિ. અબંધ પરિણામી જ્યારે આ ચૈતન્ય બને, એ પરિણામનું પરિણામ શું આવે? મુક્તિ. કોઈ બંધ જ્યાં પડતો નથી, એવા બંધની કૃપાળુદેવ કે જે ગ્રસ્તપણા સહિત જો આવી તીવ્ર દશા આવે, તો એવા ઉદાસ પરિણામની પ્રવર્તનાને તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. જીવ મોક્ષ માર્ગની સાધના અબંધ પરિણામ સંવર, એ સંવરની સાધના પ્રવૃત્તિમાં રહેવા છતાં સંવર કરી શકે, એને આશ્રવમાં જવાની જરૂર નથી. આપણી એક ધારણા એવી છે કે આશ્રવમાં ગયા વિના પ્રવૃત્તિ થાય નહીં, અને બીજું એક આપણી પ્રવૃત્તિ એવી પ્રકારની આપણે કરીએ છીએ કે જેથી આશ્રવ સિવાય કોઈ સ્થિતિ સંભવતી નથી. જીવન જીવવાની યુક્તિ, ઉપયોગ સહિતનું જીવન, જ્ઞાન સહિતનું જીવન, પરમાર્થ લક્ષનું જીવન, જિજ્ઞાસુનું જીવન, મુમુક્ષુનું જીવન, એની પ્રવૃત્તિ એ જેટલી બને એટલી કયા પરિણામમાં લાવવા પ્રયત્ન કરે? અબંધ પરિણામ. એની પ્રવૃત્તિ મોટા ભાગે સંવરયુક્ત બને એટલે ઉદયમાં આવેલા કર્મો ભોગવાય, નવા બંધાય નહીં. જીવની ભૂલ ક્યાં થાય? ઉદયમાં આવેલા કર્મ ભોગવતો ભોગવતો આશ્રવની સ્થિતિમાં હોવાને કારણે, કારણ કે પરિણામની સ્થિરતા નથી, ચૈતન્યના પરિણામ એ ઉદયની અંદર એટલા ઓતપ્રોત તદાકાર તન્મય એકરૂપ થઈ ગયા છે કે એ ઉદયની ડિગ્રી કરતા આના પરિણામની ડિગ્રી વધી ગઈ. આપણે જેને કહીએ ને માયરા મૂર્તોભા, હજી તો કંઈક કર્યું નથી, ડૉક્ટર એમ કે ઇન્જેક્શન હજી હાથમાં લીધું, હજી માર્યું નથી, ત્યાં ઓલો તો જાણી મને મારી નાખો, દીધું ને આમ થયું ને તેમ થયું ને, એમ આ જીવ સંસારની અંદર ઉદયની અંદર એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે, એને અતિરેક કહીએ છીએ. જ્ઞાની કહે છે અબંધ પરિણામી, કે આવી તીવ્ર દશા જ્યારે આવે, આ તીવ્ર દશા એ પરિણામની પ્રવર્તના ગ્રસ્થપણા સહિતની, આવી પ્રવર્તના તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. સાહેબ આવી સ્થિતિ કેટલી બધી કઠિન વાત કરી, જો સીધું કીધું હોત અબંધ પરિણામ, સંસારને છોડી દેવો, જંગલમાં વયા જવું, ખાવા પીવાની ચિંતા કરવી નહીં, જે આવે એ વનફળ જળફળ લઈ લેવા રહેવું, આ અબંધ પરિણામી જીવ છે, તો આપણને જલ્દી બેસી જાય, આપણને
વાત જલ્દી બેસી જાય. પણ પ્રવૃત્તિમાં રહેવા છતાં પોતાના ચૈતન્ય પરિણામને પરમ ઉદાસપણે રાખવું અને માયાનો એક સમય માત્ર પણ આત્માને વિશે સ્થાપન ન કરવા દેવું, એટલે ભ્રાંતિ ન થવા દેવી. એટલું બધું ભેદ જ્ઞાન એનું તે વખતે વિવેકપૂર્ણ હોય છે કે ભ્રાંતિ થવાનો કોઈ અવકાશ નથી. જ્ઞાની કહે છે કે આવા અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય અને એ ઉદાસ પરિણામ સહિતની જે પ્રવર્તના ગ્રસ્તપણા સહિતની એને અબંધ પરિણામી કહેવાય છે. આ અબંધ પરિણામી પ્રવર્તના, આવી સ્થિતિ, આવી દશા જીવને કેવી રીતે પ્રાપ્ત થાય? તો જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે. તેની વિકટતા પરમ છે. આ સ્થિતિ અબંધ દશા પ્રાપ્ત થવી, પ્રવૃત્તિમાં ગ્રસ્તપણા સહિતની પ્રવૃત્તિમાં પણ રહેવા છતાં અબંધ પરિણામે રહેવું અને માયાને એક સમય માત્ર પણ આત્માને વિશે સ્થાપન ન થવા દેવી, આવી તીવ્ર ઉદાસીન દશા અત્યંત પરમ વિકટ છે. એની વિકટતા ઘણી છે. તો સાહેબ, કોઈને પ્રાપ્ત થાય કે ન થાય? એ સમજીને શું કામ છે? જ્ઞાની કહે છે કે સાંભળ ભાઈ, જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે. કોણ વર્તી શકે? તો કે વર્તી શકે એવા આત્માઓ જગતની અંદર. કોણ વર્તી શકે? જે બોધ સ્વરૂપે સ્થિત છે એવા. જીવે બોધ સ્વરૂપમાં સ્થિત થવા પ્રયત્ન કરવો જોઈએ. સમય માત્ર પણ એ બોધ સ્વરૂપથી ચલિત થતો નથી. આવું બોધ સ્વરૂપ એના જીવનમાં સતત વહેતું હોય છે. જે જ્ઞાન એને પ્રાપ્ત થયું છે, યશો વિજયજી મહારાજે જે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કાંતા દ્રષ્ટિ નામની છઠ્ઠી દ્રષ્ટિમાં કહ્યું, અનેક વાર આપણે કહીએ છીએ પણ વારંવાર પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે વસ્તુ દ્રઢ થાય, ભાવથી દ્રઢ થાય. શબ્દ તો હવે મને તમને બધાને આવડી ગયા છે. મન મહિલાનો રે વાલાઓ પરે બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જીન વરતણો. હે પ્રભુ, ધન્ય છે તારા શાસનને. એવા સૂત્રો, એવા સિદ્ધાંતો, એવો માર્ગ ધર્મનો તે કંડારીને આપ્યો છે. આ વિતરાગના શાસનની અદ્ભુતતા છે. જો આ શાસનનો મર્મ પામી શકાય, મર્મ તો પછી આપણે તો બાહ્ય સ્વરૂપને હજી ઓળખવાની અંદર એટલા પણ ચક્ષુ આપણા ખુલ્યા નથી કે વિતરાગ શાસનની આવી જે પરમ દુર્લભતા છે એને આપણે ઓળખી શકીએ. મનુષ્ય જન્મની દુર્લભતા પણ ઓળખાતી નથી તો વિતરાગના શાસનની દુર્લભતા શું ઓળખાવાની છે? એને તો મનુષ્ય જન્મ જાણે મફતમાં કોડીમાં આવ્યો છે અને ભલે પસાર થઈ જાય, પાંચ પચીસ વર્ષ જીવી લઈ, હાઓ કરો કરે, આઈ એમ ઓકે, યુ આર ઓકે, આઈ એમ ફાઇન, યુ આર ફાઇન, કેમ છો, થેન્ક યુ ને સોરી, આમાંથી નવરો નથી પડતો. એને માનવ જીવનની કોઈ સાર્થકતાનું લક્ષ્ય નથી કારણ કે એની દુર્લભતાનું એને ભાન નથી. જ્ઞાની પુરુષો ભલે ને કેને કે બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મેળો, એની સાર્થકતા તો એમાં છે કે ભવચક્રનો આંટો ઓછો થાય એમાં છે. હવે જેને માનવ જીવનની દુર્લભતાનું ભાન નથી એ વિતરાગ શાસનની દુર્લભતા ઉપર વિચાર કેવી રીતે કરશે? અને આ વિતરાગ શાસનની દુર્લભતાની અંદર યશો વિજયજી મહારાજે જે આ ગાથા મૂકી છે એના પરમ કૃપાળુ દેવે ત્રણ પત્રોમાં આનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ પત્રો પૂરા ભરી ભરીને લખ્યા છે. આ સમજાવવા માટે કે ઉપાધ્યાયજી મહારાજે તો જગતના કામ્ય પ્રેમનું દ્રષ્ટાંત આપ્યું છે, ને આ તો આપણે પરમાર્થની વાત કરવી છે, અને કામ્ય પ્રેમના દ્રષ્ટાંતને સંસારની પરિસીમા છે. દ્રષ્ટાંત પરિસીમાને પામે છે, સિદ્ધાંત સીમાને પામતો નથી, સિદ્ધાંત અસીમ છે. દાંપત્ય પ્રેમને મર્યાદા છે કે સ્ત્રી જગતના બધા કામ કરવા છતાં પોતાના પતિની અંદર જો એના ચિત્તની રમણતા રહેતી હોય પતિવ્રતા સ્ત્રીની, તો આ તો કહે છે પરમાર્થની અંદર જેણે જ્ઞાનીના વચનો સાંભળ્યા છે એ પોતાના બોધ સ્વરૂપ પુરુષની અંદર એની સુરતા કેવી રહેતી હોય. આમાં તો હજી કહ્યું કે એની મર્યાદા છે, સાંસારિક દ્રષ્ટાંતની મર્યાદા છે. કદાચ એમાં કોઈ પરિસ્થિતિ એવી આવે તો એ સ્થિતિમાંથી ચલિતપણું દેખાય, પણ પરમાર્થની અંદર તો આ તો અસીમ છે. દ્રષ્ટાંત પરિસીમાને પામે છે, સિદ્ધાંત પરિસીમાને પામતો નથી. આ તો સમજાવવા માટે દ્રષ્ટાંતનું એક અવલંબન લેવામાં આવે છે. કૃપાળુ દેવે અદ્ભુત રીતે વાત મૂકી છે કે જેને આવો બોધ નિક્ષેપ થયો છે, જેના અંતઃકરણની અંદર જેના ચિત્તની અંદર પ્રક્ષેપ થયો છે જ્ઞાની પુરુષનો બોધ, અને જે બોધ સ્વરૂપ બન્યો છે, હવે જીવન એનું બોધ સ્વરૂપ બન્યું છે, એનો ઉપયોગ બોધ સ્વરૂપ બન્યો છે, એની ચેતના જ્ઞાનીના બોધ સ્વરૂપ બની છે. આવા ઉદાહરણ અને આવા દ્રષ્ટાંતો જેમ યશો વિજયજી મહારાજે આપ્યું, એમ આનંદગંજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું. ગાય વનમાં ચરવા જાય, હરે ફરે પ્રકૃતિ સાથે બહુ આનંદ માણે, પણ એનું ચિત્ત ઘરની અંદર બાંધેલા વાછરડા સાથે હોય. આખો દિવસ એની પ્રવૃત્તિ જુદી છે અને ચિત્તની એની ધારણા વાછરડા સાથે છે. કબીર સાહેબે કહ્યું કે કુવે પાણી ભરતી પનિયારીઓ, પાણી ભરે, હળે મળે, ટોળે વડે, તાલીઓ દીએ, હસી મજાક કરે, સંસાર ભરની વાતો કરે, આનંદ કરે, પણ એની ચિત્તની સુરતા સેમાં છે? માથામાં ઉપર રહેલા બેડામાં છે. ઈ એનો ઘટ એમાંથી ચલિત થતી, આ બધું કરવા છતાં આ બધું થાય છે કે નહીં? એકબીજાને તાલી મારી દે સુધી થાય, પોતે તાલી મારે ટપાકા ટીપી દે તો બેડું પડે નહીં. જ્ઞાનીઓએ અદભુત દિવસે, આ તો સંસારના પ્રસંગો કીધા છે, આ બધી વાત તો સંસારની કીધી છે, અને અહીંયા તો એને કઈ વાત કરવી છે? પરમાર્થની અંદર, પરમાર્થમાં જેને જ્ઞાનીના બોધ સાથેની પ્રીતિ થઈ હોય એ સંસારની અંદર ગમે તેવી પ્રવર્તના કરે તો પણ એનું ચિત્ત તો જ્ઞાનીના બોધમાં જ સ્થિત થયેલું હોય. આ ચિત્તની સ્થિતિ નરસિંહ આને કહે છે સુરતા, જેની સુરતા સાંભળ્યાને સાથ. જ્ઞાનીઓએ જુદા જુદા ઉદાહરણોથી, જુદા જુદા શબ્દોના દ્રષ્ટાંતોથી આ સ્થિતિને, આ સ્થિતિ એવી છે કે વાણી દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી, છતાં જેટલો જેટલો વાણીનો અતિશય જ્ઞાનીને મળ્યો છે એ દ્વારા એણે સમજાવવા પ્રયત્ન કર્યો છે. પણ આ તો અવધારણા જ કરવી પડે કે બોધ સ્વરૂપ સ્થિતિ જીવની એટલે શું, જીવની બોધ સ્વરૂપ સ્થિતિ એટલે શું, અને એવી સ્થિતિ કે જેની અંદર બધી પ્રવૃત્તિ કરતા છતાં આ ચૈતન્ય પરમ ઉદાસપણાને ભજે, આ કેવી સ્થિતિ એની? તો આવી જે અબંધ પરિણામી દશા, અબંધ પરિણામી શબ્દ નવ તત્વ સાથે જોડીએ તો સંવર, હવે જ્યાં કર્મનો બંધ થતો નથી એવી અવસ્થા, માત્ર ઉદયમાં આવેલા બંધ ભોગવાય છે પણ કોઈ નવો બંધ થતો નથી, પરિણામ અબંધ છે, કર્મોને ભોગવતા છતાં, સંસાર ભોગવાતો છતાં, ગ્રસ્તપણું ભોગવાતું છતાં પરિણામ અબંધનું થાય છે, પરિણામ અબંધનું થાય છે, એટલે એ કર્મો બધા છૂટતા જાય છે. વન વે ટ્રાફિક છે, ટ્રાફિક કેવો છે? વન વે છે, હવે નીકળતા જાય છે, આ આત્મામાંથી કર્મો છૂટા પડતા જાય છે, નવા ગ્રહણ થતા નથી. ટાંકીનો નળ ખોલી નાખ્યો છે, સાફ થાય છે, પાણી જવાનું છે, પણ ઉપરથી પાછો મ્યુનિસિપાલિટીનો નળ ખોલ્યો હોય તો અને મોટર ચાલુ કરી હોય તો અત્યારે ટાંકી કેદી ખાલી થવાની હતી. જ્ઞાનીઓએ આશ્રવ અને બંધના ઉદાહરણો આપવામાં કહ્યું છે કે એક ટાંકામાંથી પાણી ચાલ્યું જતું હોય તો એના બધા જ નાળા ગરનાળા ખોલી નાખો તો થોડી વારની અંદર મોટું તળાવ પણ ખલાસ થઈ જશે. પણ એની અંદર આવકના સ્ત્રોત બધા શરૂ થઈ જાય અને જાવક કરતા આવક વધે તો, જાવક કરતા આવક વધે તો, તો ટાંકો છલકાય, તળાવ છલકાય, આ બધું છલકાય. નદીની અંદર બંધના બારણા ખોલી નાખો તો નદી પણ છલકાય, બે કાંઠે છલકાતી નદી. એમ આ જીવ કર્મથી છલકાય છે. દશા કરી છે આપણે, ખરેખર આ ટાંકો સાફ કરવાનો છે. કર્મને હવે જે છે એ આમાંથી ઓછા કરવાના છે. અને આ જીવ બોધ પરિણામ ન હોવાને કારણે અબંધ પરિણામ પ્રાપ્ત નથી કરી શકતો, અને બંધ પરિણામ હોવાને કારણે જેટલા કર્મોનો વ્યય થાય છે એથી અનેક ગણા કર્મોની આવક થાય છે. હવે આ આવક જાવકનો હિસાબ સંતુલન ક્યારે કરવો, કયા પરિણામથી થશે, કઈ અવસ્થિત થશે, વિચ ઇઝ ધ પોઈન્ટ ઓફ ટાઈમ કે જેમ આમ કહી શકો કે આ જીવની અંદર હવે કર્મ ઘટે છે, આવે છે એના કરતા જાય છે વધુ, કર્મની આવક કરતા જાવક વધુ. તો આપણે કહીએ કે હવે આ જીવ માર્ગાનુસારી થયો, હળુકર્મી થયો, હવે આનું પરિણામ આજે નહીં તો કાલે. પણ આ ટાંકી ખાલી થયે છૂટકો છે, કારણ કે સ્વરૂપ બદલાઈ ગયું છે. હવે આપણા જીવનની અંદર જ્યાં સુધી બોધ સ્વરૂપ પ્રાપ્ત ન થાય અને એ બોધ સ્વરૂપમાં આપણી સ્થિતિ ન થાય ત્યાં સુધી કર્મબંધની જે બંધ ભાવ છે એ બંધ ભાવ મંદપણાને પામતો નથી. બંધ ભાવ મંદપણાને પામતો નથી. આ અન્ય ભાવ છે અને આ આત્મભાવ છે. એમાં અન્ય ભાવ છે એ બંધ ભાવ તરીકે કામ કરે છે. આ બંધ ભાવને અટકાવવા માટે જ્ઞાની કહે છે બોધ સ્વરૂપમાં સ્થિત રહેવાથી આ બંધ ભાવ મંદ થાય છે, વિકટ છે, ગ્રસ્તપણામાં વિકટ છે. તેની વિકટતા પરમ છે. વિકટતા કીધી, અશક્યતા નથી કીધી. વાત મૂકે છે, હવે સમજીએ. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાનપણું થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું. મહાત્માના કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. સિદ્ધાંત આપ્યા પછી જ્ઞાની દ્રષ્ટાંત આપે છે. સાહેબ તમે જે વાત કરો છો આવું કોઈને વિશે આવી પરમ વિકટપણું કોઈએ પ્રાપ્ત કર્યું છે એવું ખરું? કે દાખલો કરો, થઈ શકે કે માત્ર વાતે વાત જ કહેવાની અમારે સાંભળવાની? કેટલી સરસ વાત મૂકી છે. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. આ ચૈતન્યનું ઉદાસ પરિણામ પ્રવૃત્તિમાં હોવા છતાં જ્ઞાની જેવું છે તેવું જ રાખે છે. આવું કોઈ બન્યું છે તો કનું ઉદાહરણ આપ્યું? રાજાનું આપ્યું. હવે આપણે તો હવે આપણો વ્યવહાર કેટલો અને આપણું કામકાજ કેટલું, આપણો કારોબાર કેટલો અને આપણો વહીવટ કેટલો, હવે એની અંદર આપણે એમાં કેવું કે આમાં કાંઈ થાય, મારે તો માથે માથું ઉરી એવું છે. અરે જનક મહારાજા આગળ તું ક્યાં, કઈ વાડીનો મૂળો? આવા જનક મહારાજાની પ્રવૃત્તિમાં જ્ઞાની કહે છે કે એની પ્રવૃત્તિ અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. વિદેહી કહેવાતા જ્ઞાનીઓએ જનકની પાસે અનેક લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલા, જાઓ જનક પાસે જઈ અને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન મેળવી આવો. એટલે ઓલાને એમ થાય કે રાજકાજમાંથી માથું ઊંચું કરવાની જેને ફુરસદ નથી, આખો દી આવા પાણી અમારે શીખવા જવું અને સમજવા જવું, એના કરતાં તો અમે નિવૃત્ત છીએ. આપણને પછી ભ્રાંતિ કંઈ ઓછી નથી, અમે નિવૃત્ત છીએ. બોધની જાગૃતિ એ જ નિવૃત્તિનું કારણ છે. બોધના અભાવની અંદર નવરો હોય ને તો નખો જ વાળતો હોય, એની પ્રવૃત્તિ જ છે બંધ ભાવની. એ નિવૃત્ત ન કહેવાય પરમાર્થિક દ્રષ્ટિએ. આમ નવરો જણક જેવો ઉટલા ભાંગતો હોય અને વાતોના ચાપડા મારતો હોય અને એમ કે આપણે કઈ નથી, બધું છોડી દીધું, મેં તો સંસાર બંસાર બધું છોડી દીધું, તે સંસાર છોડી દીધો, સંસાર સિવાય તારું મન ક્યાંય નથી. પણ આપણે તો લૌકિક ભાષામાં બોલવું છે ને, અને સૌ એકબીજાનો બીજો કે વાહ ધન્ય તમે હો, સાપ ખાંચડી ઉતારે ઉતાર નાખો, બહુ સારું. બોધ ભાવ જ્યાં સુધી છે નહીં, બોધ દશામાં સ્થિરતા નથી, એને નિવૃત્તિ જ્ઞાની કહેતા નથી. ઉદાસ પરિણામ ક્યાં હતા? પરિણામની ઉદાસનતા ક્યાં? આ પરિણામ તો પોતાના ધંધા પૂરતું હતું. હવે શું કરે છે? જે બજારમાં બેઠો હોય ને પાટિયા ઉપર, એ આખી બજારની ખબર એને હોય. ઓલાને શું થયું હતું? ઓલાને ત્યાં કેટલો માલ આવ્યો હતો? એને ત્યાં કાલ કોણ લઈ ગયું? એને શું થયું? એ બે ભાઈઓમાં શું ઝઘડા થયા? આને ત્યાં શું થયા? તું તારી દુકાનમાં તો સારો હતો, તું તારી ઓફિસમાં હતો એ સારો હતો. ઓફિસમાંથી નિવૃત્ત થયા પછી શું કરે? ઓલા સાહેબ ક્યાં ગયા? એ પછી કઈ જગ્યાએ હતા? એનું એનું આમ છે તેમ છે, એને દુનિયાભરની શરૂ કરી દીધી. ભાઈ આ નિવૃત્તિનું લક્ષણ નથી, આ બ્રહ્મમાં રહેવા જેવું નથી. આ માયા ગમે તે જગ્યાએ ક્યાંય આપણે વિસ્તારી મૂકશે આપણા સંસારને. આપણે એમ માનીએ કે મેં તો સમેટી લીધો, પણ ખરેખર થયું શું હોય? વિસ્તરણ. જનક મહારાજાની પ્રવૃત્તિનું ઉદાહરણ કૃપાળુ દેવ આપે છે. એ કહે છે એની પ્રવૃત્તિ ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. એમનું જે અત્યંત ઉદાસ પરિણામ, એની પ્રવૃત્તિ અત્યંત ઉદાસ પરિણામે એ કેવી હતી? સહજ, વિના પ્રયાસે, વિના પ્રયાસે સહજ આયાસ. ઇટ વોઝ બટ નેચરલ, સ્પોન્ટેનિયસ. એટલી બધી તીવ્ર દશા બોધની હોય તો સાહજિક રીતે એની પ્રવૃત્તિ બધી સહજ રીતે, આવું એના ચૈતન્યનું ઉદાસ પરિણામ સહજ રૂપે હતું. કેવી સ્થિતિ! આવી સહજ રીતે હતું. તથાપી આવા જનક મહારાજાએ પણ પોતાને જે આવા રાજને રાજર્ષિ તરીકેના કર્મનો ઉદય થયો હતો, નૃપતિ હતા, એ કારણે પણ એ કહે છે કે કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે નાવ યત્કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી, જનક મહારાજા વિચાર કરે છે કે સમુદ્રમાં રહેલી નાવ એ સ્થિર રહી શકે ખરી? તો કે ના, ક્યારેક તો એનું ડોળાયમાં ના, જળના તરંગને કારણે. નાવ પોતે કાંઈ ન કરે, એનું મશીન ચાલુ ન હોય, એને હલેસા ન માર્યા હોય, કાંઈ ન કરતા હોય, નાવ તરફથી કોઈ પ્રવૃત્તિ નથી, અને છતાં નાવ સમુદ્રમાં હોવાને કારણે ડોલાયમાન થવાની સંભાવના છે. સંભવિતપણું ખરું કે નહીં? એ સંભવિતપણું હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસીન અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને એ સુખે તરી શકાય એમ થતું હતું. જનક મહારાજા આ સુખેથી માયાને તરી ગયા, માયાના સમુદ્રને તરી ગયા. જીવનની નાવ આ સમુદ્રમાં ડોલાયમાન થઈ જાય એવી સંભવિતપણું એમને દેખાયું. પરમ ચૈતન્ય અવસ્થા એમની સહજ પ્રકૃતિ રૂપ હોવા છતાં આ માયાનો દુરંત પ્રસંગ છે અને એમાં કદાચ સમુદ્રમાં નામ જેમ ડોલાયમાન થાય એમ સંસારના સંગ પ્રસંગની અંદર આ સ્થિતિ ડોલાયમાન થવાનું સંભવિતપણું હોવાથી જનક મહારાજાએ કેની શરણાગતિ સ્વીકારી? અષ્ટાવક્ર ગુરુની. એ કેવા? તો કે સર્વ પરિસ્થિતિમાં માયાના પ્રત્યેક પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે. ગુરુ કેવો કેવો ચડિયાતો! માયાના પ્રત્યેક પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે, બધી જ પરિસ્થિતિની અંદર એની ઉદાસીનતાને કોઈ આંચ આવે એવી નથી, અને એવું જેનું સ્વરૂપ છે એટલે એને તો કોઈ બીજો ઉદય નથી, એવો નિજ ગુરુ પોતાના ગુરુ તરીકે એને સ્થાપન કરીને અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી એ સુખેથી માયાને તરી શક્યા એમ થતું હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે આ સિદ્ધાંત. મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે કે રાજકાજની કારોબારની જવાબદારી હોવા છતાં સમુદ્રમાં નાવ ડોલાયમાન થાય એમ પોતાની સ્થિતિ ડોલાયમાન થવાનું સંભવિત હોવા છતાં જનક મહારાજા આ સંસાર સાગરને કેમ પાર કરી શક્યા, એની નાવડી કેમ પાર થઈ ગઈ, કેમ તરી ગઈ, સુખેથી તરી ગઈ? તો કે છે, એણે પ્રત્યેક માયાના પ્રત્યેક પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી આ જનક મહારાજાએ એક તો પોતાની પરમ ઉદાસ ચૈતન્ય આવી જેની સાહજિક અવસ્થા બોધ સ્વરૂપમાં સ્થિત, એણે પણ સંસારના સાગરમાં આ જીવનની નાવ છે અને તરવાનું છે, તો એની અંદર આ ડોલાયમાન થશે માયાનો પ્રસંગથી, તો એવી સંભાવના છે. એ સંભાવનાથી પણ કોઈ એવું જબરદસ્ત આલંબન લઈએ કે જેથી ડોલાયમાનપણું પણ ન સંભવે. એવું આલંબન એને કેનું લીધું? તો માયાના પ્રત્યેક પ્રસંગની અંદર જેની કેવળ ઉદાસીનતા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી. આ અષ્ટાવક્ર મહાન ગુરુ, મહાન જ્ઞાની, પરમ ઉદાસીન, પણ એની આખ્યાન કથાઓ છે, એની અંદર અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે જનક મહારાજાને પણ જેમ એકવાર જાગૃત અવસ્થામાં તો સ્થિર હતા પણ સ્વપ્ન અવસ્થાની અંદર ચલિત થઈ ગયા. સપનું આવ્યું, પોતે ભિખારી છે, ચપણિયું લઈને માગે છે, હળધૂત થાય છે અને ચારે બાજુ એ પ્રકારનું કોક મારે છે, અપમાન કરે છે, ફાટેલા વસ્ત્ર છે, ખાવા મળતું નથી, એક કોળિયા ધાન માટે, એક પાણીના ઘૂંટ માટે ચારે બાજુ માગણી કરે છે અને કોઈએ ધક્કો માર્યો પડી જાય છે, શરીર કૃશ બનેલું છે અને હાથમાં રહેલું પાત્ર પણ ફૂટી જાય છે અને હાયકારો નીકળી જાય છે, હવે હું શેમાં માગી ખાઈશ, માગી ખાવાનું સાધન આવી ગયું મારું તો. અને ત્યાં ઓલા દરબારીઓ હતા, ઘણી ખમા મહારાજાને, ઘણી ખમા, શું છે, મહારાજી ધરાજનો જય હો. જાગી જાય છે, અરે આ શું, મારી કઈ અવસ્થા હતી, એકદમ સ્મૃતિ બળવત્તર છે આવી અવસ્થા, અને અહીંયા તો આમ દરબારીઓ ઊભા છે, છડીદારો પોકારે છે, રાજનું સુખ છે, ખમા ખમા એક માગતા 25 વસ્તુ મળે છે, મૂંઝાણા કે આ મેં જોયું મારી જ અવસ્થા, હું જતો કંઈ શંકા નથી, આવી જ મારી અવસ્થા હતી, અને મેં રાડ પાડી એ મને ખબર છે, મેં બૂમ પાડી એ પણ ખબર છે, હું પડ્યો એ પણ મને ખબર છે, દુઃખ થયું એ પણ ખબર છે, મારું પાત્ર તૂટ્યું એ મને ખબર છે, તો આ સાચું શું? આવી સ્થિતિની અંદર જ્યારે આવ્યા ત્યારે એણે અષ્ટાવક્રનું શરણ લઈને પૂછ્યું દરબારની અંદર, ગુરુદેવ આ સ્થિતિ આજે રાત્રે થઈ, સપનું આ પ્રકારનું આવ્યું, મારી આ સ્થિતિ હતી, મારું સાચું સ્વરૂપ શું? સપનામાં રહેલો યાચક જનક કે અત્યારે રાજગાદી ઉપર બિરાજમાન મહારાજા જનક? હું કોણ? આમાં શું સ્વરૂપ છે મારું ખરું? કૃપાળુ દેવે તો પોઈન્ટેડ ક્વેશ્ચન મૂક્યો છે, આવી જા. સંસારના નાટકના અનેક રંગ કર્યા છે, અનેક પાત્રો ભજ્યા છે, અનેક જન્મ મરણ કર્યા છે, બધી જ ગતિને બધી યોનિમાં જઈ આવ્યો છો, અને એનું તને કદાચ સ્મરણ કરાવી દઈએ અમે કે તું ક્યાં ક્યાં હતો, કેટલી તારી પ્રોપર્ટી હતી અને કેટલા કેટલા ફટકા તે ખાધા હતા, બધું યાદ કરાવી દે. હવે નક્કી કર કે તારું સ્વરૂપ સાચું કયું. આ તો ખબર નથી, આ તો ખબર નથી, પૂર્વજન્મનું જ્ઞાન નથી, સારું છે, જાતિ સ્મરણ જ્ઞાન નથી. એટલે બ્રહ્મા છીએ કે હું તો બસ આ મિસ્ટર એક્સ, આ બાપનો મા બાપનો સંતાન, અને આ મારી પ્રોપર્ટી, મારી આ હેસિયત, મારું ક્વોલિફિકેશન, મારી આ સંપત્તિ પરિગ્રહ એના આધાર ઉપર આ મદાર બનીને ચાલ્યો છે. આ તારું સ્વરૂપ સાચું છે. જનક મહારાજને અષ્ટાવક્ર એક જ જવાબ આપ્યો, રાજાધિરાજ મૂંઝાવાની કઈ જરૂર નથી. આ તો બધું બહુ સ્પષ્ટ છે. જો ઓલું હાચું તો આ હાચું. હું યાચક જનક કે રાજાધિરાજ જનક? તો કે પેલું સાચું. જો યાચક જનક સાચું તો આ સાચું, અને ઓલું ખોટું તો આ ખોટું. હવે સ્વપ્ન હતું, પોતે અત્યારે છે રાજા, એ તો હકીકત છે, પોતાની આણ વર્તે છે. તો કે ઓલું તો ખોટું લાગે છે, ઓલું તો ખોટું લાગે. ત્યારે આ જ્ઞાની પુરુષનો સંગ આ પણ ખોટું છે, એ બી ચલા જાયગા. જેને તું સાચું માનીને આ જગતના પ્રપંચમાં પડ્યો છું, અનંત અનંત કર્મોનો બંધ કરી રહ્યો છું, એ અવસ્થા પણ તારું સાચું સ્વરૂપ નથી. આ જીવ પાપ કરતા પાછું વાળીને જોતો નથી, કર્મ કરવામાં કોઈની શરમ રાખતો નથી. જ્ઞાની કે છે, તારું આ સ્વરૂપ જેના માટે તું મથામણ કરી રહ્યો છો એ પણ તારું સાચું સ્વરૂપ નથી. હવે કોના માટે કરવું તારે? જીવને આવો બોધ કરાવે. માયાનો પ્રસંગ, આ માયા છે, આ મારું સ્વરૂપ સાચું છે, એ જે સમજ છે એ માયાનું આત્મા વિશે સ્થાપન થયું છે, અને માટે ભ્રાંતિ પ્રવર્તે છે, અને એ ભ્રાંતિને સ્વરૂપ ભ્રાંતિ કહેવાય છે. પરમાર્થ માર્ગમાં આ જીવને સ્વરૂપ ભ્રાંતિ છે, ત્યાં સુધી સંસારમાં આ જીવ કર્માધીન પણ રહેશે અને કર્મ કરતો પણ રહેશે. કર્માધીન પણ રહેશે અને કર્મ કરતો પણ રહેશે. પણ જે સમયે એને જો આવું ભાન થાય, આવા કોઈ જ્ઞાની ગુરુ એની શરણતા સ્વીકારી, આમાં શબ્દ પ્રયોગ છે, જ્ઞાની ગુરુની શરણતા સ્વીકારી. આપણે મુશ્કેલી એ છે કે હજી સુધી કોઈ જ્ઞાની ગુરુની શરણતા નથી સ્વીકારી. પોકારી પોકારીને કહ્યું છે, અરિહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવલી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામિ. શરણ આ સ્વીકારો. જીવને ઉત્કર્ષનો, આધ્યાત્મિક ઉત્કર્ષનો માર્ગ જ્ઞાનીઓએ બહુ સંક્ષેપમાં કહ્યો છે, સ્વદોષની નિંદા અને ગ્રહા કરો, પર ગુણની અનુમોદના અને પ્રશંસા કરો, અને જ્ઞાનીઓનું ચાર શરણા, એ શરણાનું સ્વીકાર કરો. દુષ્કૃતની આલોચના, સુકૃતની અનુમોદના અને શરણનું ગ્રહણ, સતનું શરણ ગ્રહણ કરવું, આ ત્રણ માર્ગ એ ઉમાસ્વાતી મહારાજે તત્વાર સૂત્રની અંદર કહ્યું કે જગતના જીવોને આ મુક્તિના માર્ગમાં આવવા માટે આ ત્રણ પ્રયોગ કરે. દુષ્કૃતની આલોચના, નિંદા અને ગ્રહ, સુકૃતની અનુમોદના અને સતનું શરણ. એક શરણાપન જીવનની અંદર આવે, શરણાપન અવસ્થા આવે, પણ એ શરણ કોનું? એ શરણમાં પણ ક્યાંય ભૂલ નહીં કરવાની. પૂર્ણ એવા વિતરાગ છે, જે પૂર્ણ એવું, જેનું આવું સર્વજ્ઞપણું છે, જ્ઞાન દશાએ પૂર્ણ છે, જે અબંધ પરિણામી છે, એવા આત્માઓનું શરણ. અષ્ટાવક્રની જે વ્યાખ્યા કૃપાળુદેવે આપી કે પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે આવાનું શરણ લ્યો. જેને સંસારના બીજા સંગ પ્રસંગની અંદર હજી રાગ ભાવ છે, પ્રશંસા ભાવ છે, પ્રીતિ ભાવ છે, રતિ ભાવ છે, એ હજી સદગુરુ થવાના યોગ્ય નથી. આધ્યાત્મિક દ્રષ્ટિઓ જેનું શરણ સ્વીકારવું છે, આ કોઈ નહીં આવે આ શરણીમાં. બહુ સ્પષ્ટપણે સદગુરુના લક્ષણ સાથે સદગુરુની શરણતા કીધી છે, અને એ સદગુરુની શરણતા માટે કહ્યું છે કે પ્રત્યેક માયાના પ્રસંગમાં, અહીંયા પણ કેટલી બધી માયા હોય છે, સત્કાર, પૂજા, યશ, નામના, પ્રતિષ્ઠા, કીર્તિ, આ બધા માયાના પ્રસંગ છે, એમાં કેવળ જેની ઉદાસીનતા છે, એવા પુરુષની શોધ થવી, એ આપણામાં પણ જો તીવ્ર મુમુક્ષુતા ન હોય તો આવા ગુરુની શોધ પણ આપણે કરી શકતા નથી. આવી ઉદાસીનતા જીવનમાં આવે, કામ એક આત્માર્થનું એ જ શોધ કરી શકે. એમ વિચારી અંતરે શોધે
સદગુરુ યો કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ.
આ દશા ન આવે એની શોધ પણ સાચી ન હોય. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.